સમર્પણ નો ભાવ હોય ને ત્યાં આગળી આપણું કશું જ રહેતું નથી. જે છે તે બધું જ મારા જય મહારાજનું, મારા ભગવાનનું, મારા ઠાકોરજીનું. એટલે સુધી કે આપણું શરીર, આપણી જાત પણ આપણી પોતાની રહેતી નથી. દંડવત પ્રણામ કરીએ એટલે સર્વ સમર્પિત થઈ ગયું, પોતાની જાત પણ સમર્પિત થઈ ગઈ. જો બધું જ સમર્પણની ભાવનાથી ત્યાગ્યું હોય તો પછી આપણું રહ્યું ક્યાં? આપણું પોતાનું રહ્યું શું? જાનકીદાસજી મહારાજ બધાને ફરજ પાડે, જાઓ ગુરુ પૂર્ણિમા છે ને આવતીકાલે, તો જાત કમાઈની ભેટ લઈ આવો. તો સ્ટેશન પર જવાનું, કોઈની પેટી, કોઈનું પોટલું ઊંચકી એને ઘેર સુધી લઈ જવાનું, મજૂરી કરવાની જેની, અને પછી એની પાસે એક જ આનો લેવાનો કે તારી પાસે વધારે નથી જોતું, એક આનો આપ. ભલે બીજાને રૂપિયો બે રૂપિયા આપતા હો, ઘેર સુધી મૂકવા જવાના, એક આનો આપ. અને એ મારા શ્રીને જેને બીજે દિવસે પૂનમ ગુરુ પૂર્ણિમાએ ગુરુદક્ષિણા આપવાની. એક વાર આપણી પાસે જ વાત એવી આવી, બોલાઈ ગયું તમારા, અમે જ આપના છે, તમારી અમે જે મજૂરી કરી લાવી એ કોની? વગર આપે એ આપની જ છે ને. આમ પોતાનું કશું જ રહેતું નથી. સમર્પિત થયા પછીથી મારી સંપત્તિ પણ મારા ભગવાનની છે. ભરતજી સંપૂર્ણ રીતે સમર્પિત થઈ ચૂકેલા છે, પોતાના અસ્તિત્વને પણ પરમાત્માની અંદર વિલીન કરી દીધું કે હું કઈ જ નથી, મારું કશું જ નથી. સંપત્તિ સબ રઘુપતિ કે આ. જ્યારે માલિકપણું રહે તો અહંકાર આવે, અને અહંકાર ભગવાનની નજીક ક્યારે પહોંચવા દે નહીં, વચ્ચે આડો ઉભો રહે. ભરતજી અહંકારનો પણ સંપૂર્ણ ત્યાગ કર્યો છે. હું કહેવા માત્ર પણ કઈ કઈ નથી, અને વહેતાને વાળો બાહ્ય ગ્રહી. બસ આવી સમર્પિત ભાવના આપણી જય મહારાજ પ્રત્યે હોય, હું કહેવા માત્ર પણ છું નહીં. અને એક જગ્યાએ તો ભક્તોએ કહ્યું કે હું માણસ નહીં, પશુ નહીં, જંતુને લેજો ઉગારી. આ એક ક્ષુલ્લુક જંતુ છું હું તો. બાપજી મારી કોઈ હેસિયત નથી, મારી કોઈ તાકાત નથી, મારી કોઈ ક્ષમતા નથી, હું તો એક સામાન્ય જંતુ છું, આપ મારો ઉદ્ધાર કરી લેજો. આ છે સમર્પણ, કે પોતાની જાતને પણ ને. તો કોઈ કહે જંતુ, પછી જુઓ જો એનો પારો કેટલે ઊંચે ચડી જાય. એક વાંદરા જેવું કે કાગડા જેવું કહી દે તે વખતે કેટલું આમ મગજ ઠેકાણે રહે ખરું. પણ આ તો ભક્ત તરીકે સમર્પિત થઈને કહ્યું કે બસ હું ક્ષુલ્લુક જંતુ છું, મારો ઉદ્ધાર કરી લેજો. આમ સમર્પણની અંદર પોતાના અસ્તિત્વને, પોતાના અહંકારને, સર્વને સમાપ્ત કરી દેવો પડે. તો ભરતજીએ પણ કહ્યું કે પ્રભુ હું પણ આપની સંપત્તિ છું, હું પણ આપની સંપત્તિ છું. એકવાર એવું થયેલું કે મારા શ્રી બીમાર પડ્યા જાનકીદાસજી મહારાજ, એ ડાક્ટરો બધા 6-7 હતા, અત્યારે મને કઈ નથી, હમણાં છેલ્લે એક ગયા પરીખ. તે શરૂઆતમાં મારા શ્રી કોઈને ઇન્જેક્શન મૂકવા ના દે, કોઈ દિવસ ખાધેલા નહીં, બસ ને આમ પેરાલિસિસ નો એટેક. પણ એક ધક્કો મારે ડોક્ટરને પાછા હટી જવું પડે. પછી આઈડી પટેલે કહ્યું કે મહારાજ આમને શા માટે દુખી કરો છો? કોઈ વ્યક્તિની સંપત્તિ હોય એને સાચવવાની જવાબદારી કોની? એની પોતાની. તો આપ હવે અમારી સંપત્તિ જ છો, તમે અમારી મિલકત છો, એટલે એનું જતન કરવાનું, એને સાચવવાની, એની જવાબદારી અમારી છે. એક અડધી મિનિટ મહારાષ્ટ્રે વિચાર કરીને પછી કહ્યું, હા અવતાર લો, તમારે જે કરવું હોય તે કરો. પછી 3.5 વર્ષ એક અક્ષર બોલ્યા નથી. આ ઉલટું થયું, ભગવાનને સમર્પિત થવાનું, પણ મહારાજ ડાક્ટરને કહેતા હોય તમે તમારી જે ઈચ્છા હોય તે કરો, મારે તો તમને અત્યારે કશું નહીં કે ક્યારેય પણ. તો આ છે સમર્પણ. ભગવાન પણ ક્યારેક ક્યારેક ભક્તોને સમર્પિત થઈ જાય, ઓડાણો લઈને આવે અને બ્રાહ્મણો પાછળ આવે, જેટલું ભગવાનનું વજન છે એટલું સોનું આપ. 100 વાળ થયા વનમાળી, એક ચુનીના વાલે તોડાઈ ગયા. તો ક્યારેક ભક્તો ભગવાનને પણ સમર્પિત થઈ જાય, ભક્ત ક્યારેક ભગવાનને સમર્પિત થઈ જાય. ભરતજીનું સમર્પણ એ આપણા સૌને માટે એક આદર્શ, એક લક્ષ્ય અને એક ધ્યેય છે. ત્યાગ ને સમર્પણ ને સેવા કેવી હોવી જોઈએ, ભક્તિ કેવી હોવી જોઈએ, ભગવાનમાં વિલીન થઈ જાય. અને એટલે સુધી કહે કે ભરત ને મારા વચ્ચે કોઈ ભેદ નથી, એમ ભગવાન પોતાના શ્રીમુખે બોલી. સંપતિ સબ રઘુપતિ કે આહી. આ બધું જ સર્વસ્વ જે કઈ છે એના આપણે કોઈ કહેતા કોઈ માલિક નથી. આપણે બધા જ મહારાજના સેવકો છીએ. જો બીનું જતન ચલો, જો હૃદયપૂર્વક એની સેવા કરવામાં ન આવે તો શું થાય? એટલે કહ્યું કે જો બીનું જતન ચલો, એની સુરક્ષા વગર એને રીઢી મૂકી દઈને જઈશ તો શું થશે? ઉત્સાહ સમસ્ત પ્રજાનો છે, કોઈ કીતા કોઈ અયોધ્યામાં રહેવા માટે તૈયાર નથી. દરેક ને એમ છે કે અમે ભગવાનની નજીક, અમે ભગવાનને કેમ ન પામીએ? સ્વાભાવિક છે, દરેકના મનમાં હોય. ભગવાનને અમારે પામવું છે. ભલે વૃદ્ધ હશે, નહીં ચાલી શકતા હોય, નાનું બાળક હશે, પણ એને જો સમજાવ્યું હશે તો અમારે ભગવાનને પ્રાપ્ત કરવા છે. તો એ સમજ સમસ્ત અયોધ્યામાં અબાલ વૃદ્ધ સુધી હતી. દરેકને ઈચ્છા હતી અમારે આવવું છે, અમારે આવવું છે. તો અયોધ્યાની રખવાળી કરાવવી કોની પાસે? કોઈને કોઈ સિક્યોરિટી તો જોઈશે જ, પણ બધા જ કે અમારે નથી, અમારે રહેવું જ નથી. જો બીનું જતન ચલો તજીતા આહી. જો બધા જ આ રીતે દુરાગ્રહથી હઠાગ્રહથી આવવા તૈયાર હોય તો આ સંપત્તિનું જતન એનું શું થશે? એટલે જો બીનું જતન, અને એમને એમ જઈશ તો એનો અપરાધ, એનો પાપ, એનો દોષ બધું જ મારામાંથી. ભલે ઘરના બધાય તૈયાર થઈ જાય ને બહાર નીકળી જાય, પણ જે જવાબદાર ને મુખ્ય માણસ હોય તે બધા બારી બારણાની સ્ટોપરો અલરાબ સાંકળો એ કરીને બહાર નીકળી ને તારું આશ્યા પછી 5 વાર ખખડાવે કે બરાબર છે ને. તો ભરતજીને તો આખું અયોધ્યા છે, એકમાત્ર ઘર નથી. જો બીનું જતન એમને મેં પાર્કિંગ ની અંદર સાયકલ કે તમારા વ્હીકલ ને તાળું વાછા વગર અહીંયા આવો જોઈએ. જો બીનું જતન શું થાય? કોક ને કોક લઈ જાય. તો એટલે આ આખી અયોધ્યા ને આમ મૂકીને હું જઈશ તો અયોધ્યા નું શું થશે? અયોધ્યા કોનું છે? મારા ભગવાનનું છે. ભગવાનના સેવક તરીકે એ પણ મારી ફરજ છે એની એનું જતન કરવું. સાચી વાત એ કે ચોકીદાર થઈને રહેવાનું, મહારાજ થઈને નહીં. આખી સંપત્તિની રખેવાળી કરવાની. મહારાજ તો પછી કહેવાય, પણ ભલે બધા મહારાજ કહેતા હોય, પણ સાચું પૂછો તો ચોકીદાર તરીકે. નારાયણદાસજી મહારાજ કહેતા કે ચોકીદાર મને આપણામાં ફેર કેટલો છે જુઓ. કે છે પેલો મોટો દરવાજો ઉઘાડે અને આપણે મંદિરનો દરવાજો ઉઘાડવાનો, સેવા તો એક જ થઈ. આનું નામ છે સેવા. અને એનું નામ છે જતન. ગમે એટલી ઊંચાઈ મળી હોય પણ નાનામાં નાના આમ બાંકે વળીને નીચેથી જે કઈ લેવાનું હોય એ ઉપાડવાની સંપૂર્ણ તૈયારી સેવકે રાખવાની. જો બીનું જતન ચલાવું તજી તાઈ, આ બધું મૂકીને જો જઈશ ચિત્રકૂટમાં તો એની શું એનું શું થશે એની ચિંતા ભરતજીને.